તારીખ 12/11/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 115.
અન્ય પણ કથન કર્યું એ પ્રમાણે સમ્યક તો સમ્યક મિથ્યા દ્રષ્ટિઓનું કથન કર્યું અને પ્રસંગોપાત અન્ય પણ ખુલાસા કર્યા. એ પ્રમાણે જૈન મત વાળા મિથ્યા દ્રષ્ટિઓના સ્વરૂપનું નિરૂપણ કર્યું. જૈન મત વાળા એટલે જૈન કુળમાં જન્મ્યા છે અથવા જૈન દેવગુરુ શાસ્ત્રને બહારમાં માનતા હોય એવા છે અને છતાં મિથ્યા દ્રષ્ટિ છે. અહીં અનેક પ્રકારના મિથ્યા દ્રષ્ટિઓનું કથન કર્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે એ પ્રકારોને ઓળખીને પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરી સમ્યક શ્રદ્ધાની કરી લાંબુ લાંબુ પ્રકરણ લખ્યું કે આમાંથી કોઈ પ્રકારનો આપણો દોષ હોય તો એ મટાડવો જોઈએ. પણ અન્યના એવા કોઈ એવા દોષ જોઈ જોઈને કશાય ન થવું, ઠીક છે. દોષનું પ્રકરણ ચાલે ત્યારે એ પોતાના એવા દોષ હોય તો મેળવણી કરીને દૂર કરવા, બીજાનો એવા દોષ હોય તો એને જોઈને આપણે કશાય કરવો નહીં. આ એક ગડબડ છે, ફલાણા આવા છે ફલાણા આવા છે એટલે અમને આવું થાય છે, એ વાત ખોટી છે. બીજાના દોષ જોવાની તારે જરૂર નથી. તારામાં જે એટલા ભર્યા છે કે એને કાઢવા બેસતો નજર થાય એમ નથી, તો પછી બીજાના દોષ જોવાની તો તારે ફુરસદ કરી રાખવા જેવી છે જ નહીં. સુધારવા એમ ને, પોતાને ન સુધારવું, આમાંને સુધારવા, ઠીક. પોતાનું ઠેકાણું જલ્દી આચાર્ય થઈ ગયું એને, એને પરસ્પર આચાર્ય પણ કરે છે ને. આવી બધી વિપરીતતા છે, આ બધી વિપરીતતા છે. પોતે ભીખ માંગતો હોય ને મારે બીજાને દાન દેવું છે, ઠીક, તારે દાન દેવું તો તું ભીખ કરવા માંગે છો, એના જેવી વાત છે. અન્યના એવા દોષ જોઈ જોઈને કશાય ન થવું, કારણ કે પોતાનું ભલું ગુરુ તો પોતાના પરિણામથી છે. પોતાનું ભલું ગુરુ તો પોતાના પરિણામથી છે, કોઈના પરિણામથી પોતાનું તારું ગુરુ થવાનું નથી. માટે કોઈને કોઈનામાં દોષ હોય તો એનો સંબંધ તારે કોઈ કોઈ લેવા દેવા નથી. જો અન્યને રૂચિમાન દેખે તો કાંઈક ઉપદેશ આપી તેનું ભલું કરે. સુધારવાના કોને હોય, કે જેને સુધારવાની રૂચિ હોય એને, પણ એ પોતે સુધરો હોય તો, પોતાનું ઠેકાણું ન હોય તો બીજાને શું સુધારવાનો સવાલ ઊભો થાય છે. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે, કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ આટલું ચોખ્ખું લખ્યું છે. આ મિથ્યાત્વ બંધ નથી, પણ આ સંસારનું મૂળ જ મિથ્યાત્વ છે એમ કહે છે. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડીને સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે, કારણ કે સંસારનું મૂળ તો મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. સાત પ્રકારના જે વ્યસન મોટા પાપ ગણાય છે તેનાથી પણ મોટું પાપ મિથ્યાત્વનું છે, અથવા 18 પાપ સ્થાનો કયા છે શાસ્ત્રમાં, એમાં 18મું સૌથી મોટું પાપ મિથ્યાત્વનું છે. અગ્રહિત અગ્રહિત બેમાં સરખું જ છે, તો પાપ તો એક મિથ્યાત્વનું જ છે. અગ્રહિત છે વધારે તીવ્ર છે, અગ્રહિત છે માટે રાખવા જેવું છે એવું નથી. ખરી વાત તો એમ છે, લીધું છે દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં, કે જો કોઈ જીવ વિશેષ કાળ અગ્રહિત મિથ્યાત્વમાં રહે તો અગ્રહિત મિથ્યાત્વ સાધક છે અને ગ્રહિત મિથ્યાત્વ સાધ્ય છે. ઠીક થઈ જાય, ગ્રહિતમાં આવી જાય કે એનું કારણ છે. શું કારણ છે કે અગ્રહિત મિથ્યાત્વમાં પણ પરથી લાભ તો માયનો છે, અનાદિનો. શરીરથી લાભ છે, ખોરાકથી લાભ છે, પૈસાથી લાભ છે, અનુકૂળતાથી લાભ છે, એ તો અનાદિનું પીડ્યું છે. હવે એ લાભને ક્યાંથી ક્યાંથી લેવો એમાં ભવિષ્યમાં છેવટે કઈ નહીં, તો પોતાના જીનેશ્વરના મંદિરમાં, જૈન મંદિરમાં જઈને એમ કહેશે કે મંદિર જાઉં છું ને તો દુકાને સરખો વેપાર થશે. માટે પહેલા મંદિર જાઉં ને પછી દુકાન ખોલવી. શું થયું? આ ગ્રહિત મિથ્યાત્વ. હજી કુદેવના મંદિરમાં નથી ગયો, હજી માતાજીના મંદિરમાં નથી ગયો, પછી કાલ જશે, આજ નથી જતો. પણ આજે જૈન મંદિરમાં જઈને ભગવાન પાસે કમાણી માગે છે તો કાલ માતાજી પાસે જઈને, લક્ષ્મીજી પાસે જઈને લક્ષ્મી માગ્યા વગર નહીં. એટલે વિશેષ કાળ અગ્રહિતમાં રહીએ તો ગ્રહિત મિથ્યાત્મા એને આવતા વાર લાગે નહીં. કેમ કે એની રુચિ પરમાંથી સુખ લેવાનું પડી છે, બીજી જગ્યાએથી સુખ લેવાની અંદર જે રુચિ પડી છે એમાંથી આ બધા ફણગા ફૂટ્યા વગર રહીએ નહીં. થોડું નથી, ઘર થોડું ખાવા માંડો ખરો, હે થોડુંક નહીં ખરા, એમાં હું થોડું ખાવું વધારે, એકાદ ટીપું પાડું દૂધ પાકમાં વધારે નહીં. મિથ્યા છે, ઘર છે, એમ છે, ચાલે એમાં, એ પૂરેપૂરું જ છે. અગ્રહિત એટલે બુદ્ધિપૂર્વક નવું ગ્રહણ ન કર્યું હોય, અનાદિનું ચાલુ છે, દેહાત્મ બુદ્ધિ છે, અગ્રહિત છે. પરમા સુખ બુદ્ધિ છે, એ અગ્રહિત છે. પણ મનુષ્ય થઈને પુણ્યથી ધર્મ થાય તો અગ્રહિતમાં આવ્યો જાય પાછું. અસંખ્ય પ્રકાર છે મિથ્યાત્મા. એટલે લીધું સર્વ પ્રકારના મિથ્યાત્વને છોડીને, સર્વ પ્રકારના મિથ્યાત્વ એટલે અસંખ્ય પ્રકારના જે કોઈ હોય તો બધાને છોડી આવે. સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે. એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનંદી કષાયનો અભાવ થતા 41 પ્રકૃતિનો બંધ તો મટી જાય છે. સારમાંથી વાત લીધી છે, વિવંસાર કર્મકાંડ ગાથા 95-96. એક સમ્યક્ત્વ થાય તો એને 148 માંથી 41 પ્રકૃતિનો બંધ થાય. 148 માંથી કઈક 27 પ્રકૃતિ તો મિથ્યાત્મી છે. 26-27 મિથ્યાત્મી એવી છે કે જે સમ્યક એવી પ્રકૃતિ મિથ્યાત્મી શું જે સમ્યક દ્રષ્ટિને જ બંધ થાય એવી છે, કે મિથ્યાત્મા ન થાય એવી છે. 148માં અમુક સમકીર્તિને જ બંધ થાય, મિથ્યા દ્રષ્ટિને બંધ ન થાય એવી છે. એટલે એ તો કાઢી નાખવી રહી, કેમ કે મિથ્યા દ્રષ્ટિને એમાં બંધ તો છે નહીં. બાકીની 41 જાય એટલે 80-81 પ્રકૃતિ બાકી રહી હશે. એટલે પહેલા મોક્ષ માર્ગના પ્રથમ ચરણમાં જેવો દાખલ થયો એ ભોગવે એને 1/3 પ્રકૃતિનો બંધ જાય છે. પછી બાકીના ગુણસ્થાન માટે 5મેથી 14 ગુણસ્થાન સુધીમાં 80 પ્રકૃતિની વહેંચણી છે. કોઈમાં 7, કોઈમાં 8, કોઈમાં 9, કોઈમાં 10, હું એવી રીતે વહેંચણી છે. એક 41 પ્રકૃતિનું નામ આપ્યા છે. સમ્યક દર્શન થાય અને મિથ્યાત્વનો બંધ ન થાય, એટલે મિથ્યાત્વના બંધમાં લીધો છે. ભૂમટસારમાં પહેલું મિથ્યાત્વનો બંધ લીધો છે, કેમ ના પાડે છે? મિથ્યાત્વ બંધ પ્રકૃતિમાં મિથ્યાત્વ પહેલું લીધું છે. ઘુમટસારની ગાથા છે, ઘુમટસાર પીધું છે.
હા,
એ તો એમ કે આશ્રય આશ્રયમાં લીધો છે મિથ્યા તો બંધ હતો એટલે આશ્રમ કારણ કે હવે ઉત્પલ પ્રકૃતિના બંધનો જ વિષય ચાલ્યો છે. ઇન્દક સંસ્થાન કુબડા કુબડું શરીર ઘાટ વગરનું નપુંસક વેદ અસંપ્રાપ્ત સ્ફટા સંસ્ફરતના સ્ફટાકા સહન હાડકાનો એ વિષય છે. એક ઇન્દ્રિય ન થાય, સ્થાવર ન થાય, આતાપ ન થાય, સૂક્ષ્મ પર્યાય ન થાય, અપર્યાપ્ત દશામાં ન આવે. જુઓ એના આયુષમાં અપર્યાપ્ત આયુષ ન બંધાય, સાધારણ ન બંધાય. સાધારણ એટલે કોમન બોડી, એક શરીરમાં ઘણા જીવ હોય એવું શરીર ન મળે એમ. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય ન થાય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય ન થાય, નરક ગતિ ન થાય, નરક ગતિ અનુપૂર્વી ન થાય, નરકનું આયુષ્ય ન થાય. એ સોળ પ્રકૃતિઓના બંધનું કારણ એક મિથ્યાત્વ છે. આ બધાના બંધનું કારણ મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વ ગુણસ્થાનના અંત સમયમાં એ સોળ પ્રકૃતિના બંધનો વિચ્છેદ થઈ જાય છે તથા અનંતાનુબંધી કષાયના કારણે પચીસ કર્મ પ્રકૃતિ તેમાં અનંતાનુબંધીની ચાર ક્રોધમાન માયાલો સ્થાન વૃદ્ધિ નિંદ્રા નિંદ્રા આ બધી નિંદ્રા પછલા પછલા એ ત્રણ નિંદ્રા સ્થાન વૃદ્ધિ પણ નિંદ્રાનું નામ છે. નિંદ્રા નિંદ્રા પણ પ્રચલા પ્રચલા એ પણ નિંદ્રા એટલે બહુ નિંદ્રા આવે, ઘણી નિંદ્રા આવે એ ન થાય. એ ત્રણ નિંદ્રા ન હોય એને દુર્ભગ અને દુષ્વર આ ગંધ એવી દુર્ભગ નામની ગંધ ન હોય, દુષ્વર નામનો એને સ્વર ન હોય. એને બોલવાનું બહુ કડવા કડવું કર્કશ 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 અવાજ ન હોય. અનાદિ નિગ્રોધ પરિમંડલ આ બધા આકાર છે. સ્વાર્થી કુબજક અને વામન એ ચાર પ્રકારના સંસ્થાન, સંસ્થાન એટલે આકાર. બ્રજ નારાજ મહારાજ અને અર્ધ નારાજ અને કિલી એ ચાર સૌન હાડકાના પ્રકાર છે બધા સૌન એટલે. અપ્રશસ્ત વિવાહ યોગ્યતી સ્ત્રીવેદ નિષગોત્ર ત્રિયંચન પૂર્વ ત્રિયંચાયુ અને ઉદ્યોત એ પચીસ પ્રકૃતિઓની વિચિત્ર બીજા સાસાધન સંસ્થાનના અંત સમયમાં થાય છે. તારબ્યોને કાંઈ નહીં. એ પ્રમાણે 41 પ્રકૃતિના બંધનો વિચ્છેદ જાય છે, સંયુક્ત થાય ત્યારે. એટલે બધા આરોગ્ય જાતના પરિણામે સમ્યક દ્રષ્ટિને થતા નથી એમ કે સમ્યક દર્શન થઈ એને એવા હલકા પરિણામ ન થાય ત્યારે એને હલકી કોટીના બંધ થાય. એ પ્રકારે જમીન હોય બીજે અશુભ અને નીચ પ્રકૃતિ છે એવા અશુભ અને નીચ પ્રકારના પરિણામ એને થતા નથી. બહુ મોટો લાભ છે, ઘણો મોટો લાભ છે. પાંચમા ગુણસ્થાન માં બીજી જાય, છઠ્ઠામાં બીજી જાય, સાતમામાં બીજી જાય એમ કરતા કરતા આ બધી જે પાયાની બધી નુકસાની વહી ગઈ છે. પછી તો ઘણી શુદ્ધ પ્રકૃતિનો બંધ રહીએ છે, શુદ્ધા વધે છે ને એટલે શુદ્ધનો બંધ ઘણા રહીએ છે. આવું સ્પષ્ટ વર્ણન ધર્મ પામે ત્યારે કયા કર્મ બંધાય ને કયા કર્મ ન બંધાય એવું સ્પષ્ટ વર્ણન જૈન દર્શન સિવાય ક્યાંય નથી. ધર્મ પામ્યો એ ત્યારે એને શું લાભ થયો બોલાવે એને આમ ફળ મળે, સ્વર્ગમાં આમ જવું પડે, આટલામાં સ્વર્ગ મળે એવું બધું આવે. પણ કઈ પ્રકૃતિ જાય એ બધી ગણતરી ક્યાંય છે ને વિજ્ઞાન અનુસાર જે વાણી હોય એના આગમ પરંપરામાં જ આ વાત આવે, બીજી આવી ના શકે એટલું ગણિતનો વિષય ત્યાં નથી. આમાં શું છે ગમે અન્ય દર્શન વાળા ગમે દાવો કરતા હોય કે અમે બધું સમજી છીએ એને જૈન દર્શન નો કરુણાનો યોગ ઉભો રાખી દે એને, એ વિષય એ લોકોની પાસે નથી, ક્યાંય કેવું જ્ઞાની નહીં હોવાથી એ વિષય નથી. આમાં આમ છે તમારામાં એ કઈ અમે જાણતા જ નથી, એમ કે એને અમને કઈ ખબર નથી, એવી મને ઈચ્છા. એટલે સૌથી પહેલા જે કરુણાનો યોગનો આગમન, પહેલો જે શ્રુતસ્કંધ છે આપણો જૈનનો, એમાં પહેલા ધવલાના પુસ્તકના ષટખંડાગમની રચના થઈ, પહેલી ષટખંડાગમની રચના થઈ કરુણાનો યોગની. ત્યાંથી સર્વજ્ઞની સિદ્ધિ થઈ, જૈન દર્શનનો એ પાયો છે. અધ્યાત્મ તો તમને કોમન લાગે ઘણી જગ્યાએ, વેદાંતનું અધ્યાત્મ અને જૈનનું અધ્યાત્મ તમને સરખું પણ લાગે, કરુણાનો યોગમાં કોઈ કોમ્પીટ કરી શકે નહીં, કેમ એટલે બુદ્ધિગમ્ય વિષય છે ને આ, કેવો જ્ઞાનગમ્ય વિષય. એટલા માટે અત્યારે જેટલા જૈન આચાર્યો છે, દિગંબર આચાર્યોનું મોટું નામ છે. એટલા મુનિઓ વિધા છે, એટલા બ્રહ્મચારીઓ, એટલા ક્ષુલ્લકી લોકો અને એટલી આર્જિકાઓ અને બ્રહ્મચારીણીઓ પણ છતાં એના એના સંઘમાં એ બધો વધારો ઘણો છે અને એનો પ્રચાર ઘણો છે. કલકત્તામાં એ બધું તો આગળ પાછળ હોય જ છે, એ લોકો ખાસ પ્રચાર માટે આવે છે. સમાજને ઘણો પકડી રાખ્યો છે, એમ સુતામર સમાજના સાધુઓએ સમાજને પકડી રાખ્યો છે, આને સમાજને ઘણો પકડી રાખ્યો છે. વિદ્યાસાગર
અકિંચિત કર્મ છે,
તથા સ્થિતિ અંત કોડા કોડી સાગર ની રહી જાય છે. બાકીના કર્મો જે રહ્યા 41 પ્રકૃતિ વિછેદ્યા પછી જે રહ્યા એની પણ સ્થિતિ અનુભવ થોડો જ રહી જાય છે, સ્થિતિ પણ થોડી અને રસ પણ નિરસ, રસ થી બાંધાય નિરસ થઈ જાય, સત્તામાં સત્તામાં એવો સંયુક્ત નો પ્રભાવ છે. શીઘ્રજ મોક્ષ પદ પ્રાપ્ત કરે છે, સમય દ્રષ્ટિ શીઘ્રજ મોક્ષ પદ ને પ્રાપ્ત કરે છે. મોક્ષ નો તો સવાલ નથી, પણ મોક્ષ માર્ગ પણ મળતો નથી. માટે હરકો ઉપાય વડે સર્વ પ્રકારે મિથ્યાત્મ નો નાશ કરવો યોગ્ય. આ સરવાળો કાર્ય ગમે તેમ કરીને, હરકો ઉપાય કરીને એટલે પૂરી પૂરી તાકાત થી, એમ હરકોમાં ગમે એવો ઉપાય એમ નહીં, પૂરી શક્તિથી અને પૂરી તાકાતથી મિથ્યાત્વનો નાશ કરવો, અથવા સર્વ પહેલા મિથ્યાત્વનો નાશ કરવામાં શક્તિ ખર્ચવી, એ પહેલા વ્રત નિયમ સંયમના આગ્રહમાં વિયોગ આવવાનો. કે બીજી કોઈ ક્રિયાકાંડ કે પૂજા ભક્તિ કે બીજે ત્રીજે જાત્રા ફાત્રા બાત્રામાં ક્યાંય શક્તિ ખર્ચવી નહીં, સૌથી પહેલા મિથ્યાત્વનો નાશ કરવાની શક્તિ ખર્ચવી, એવો ઉદ્દેશ છે ભગવાનનો. એક તો શક્તિ થોડી ને એમાં ખર્ચી નાખે જાઓ, પછી એનો કઈ વાળો આવતો. અધિકાર આઠમો, સાતમો અધિકાર અહીં પૂરો થાય છે.
પૂરું કરતા સર્વામોક્ષમાં
સંયુક્ત નું મહત્વ બતાવ્યું અને મિથ્યાત્મ ના નુકસાન કેટલું છે એ બતાવ્યું.
આપણા કર્ણ ની યુક્તિ સિદ્ધ કર્યું,
મોક્ષ ડેસ્ટિનેશન બંને મળવાનું, મિથ્યા તો મારે પેલા મારો નિગોજ ને લાભે, સમય તો અમારે નિર્વાણ પદને કામે, સીધી વાત છે. હા, પંડિત હતા પણ જ્ઞાની હતા, એમને આત્મજ્ઞાન હતું, મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ હતી. હા, બાકી કઈ ત્યાગ કરે એટલે કઈ જ્ઞાની પણ નથી થતું. પેલા ગુણ ગ્રહિત મુખ્યાતમાં, પેલા ગુણ સ્થાને ગ્રહિત મુખ્યાતમાં આવે, સમ્યક ન હોય મુનિ માને એટલે ગ્રહિત મુખ્યાતમાં આવે. આમ છે, ત્યાગ કર્યો એટલે એમ માને. અમે તો મુનિ છે અને એ તો પંડિત હતા, માટે તમે અમારું માનો એમ કેવું છે. પંડિત નું ના માનો, પણ અમારા મુનિ છે, આચાર્ય નું તમે માનો, ભલે અમે ગરીબ ની છે દ્રષ્ટિ હોય. ઠીક, એવું છે. મારે તો તકલીફ પડી જાય ને, પણ ગોમઠ સાર ને માને છે એવું સવાલ છે. ગોમઠ સાર માં આધાર આપ્યો છે, ગોમઠ સાર ને બધું ટીકાઓ કરે છે, પોતે ટીકા સંસ્કૃત માં ટીકા લખે છે. પ્રોડમ મોદી એ ટીકા કરે ખબર પડે કે પ્રોડમ મોદી કેમ થવાય છે. કપડા છોડીને લગ્ન થવું સહેલું છે, પ્રોડમ મોદી થવું સહેલું નથી. સંસ્કૃત માં ટીકા કરે ગોમઠ સાર ને ખબર પડે કેમ થાય છે. એવું છે, એ તો શું છે, પોતે ત્યાગી થયા હોય એટલે ત્યાગ નો ઉપદેશ આપતાના, એની જમાત કેમ વધે એનો આગ્રહ એવું હોય. તમે ત્યાગી થઈ જાઓ, અમે મુંડાઈ ગયા, તમે મુંડાઈ જાઓ, બીજી કઈ વાત નહીં. એને સમ્યક નું પ્રાપ્ત કરવું ને મિથ્યા તો ટેવું એ ઉપદેશ એની ભાઈ ના આવે, કેમ કે પોતા એ લાઈન ઉપર આગળ નથી લીધા. એ ત્યાગ નો ઉપદેશ આપે, ત્યાગ નો ઉપદેશ આપે. તમારે બાબુલા જવા હતા, પેલું એ પૂછે તમારે તમને જ્ઞાન ગમે એટલું હોય ત્યાગ કેટલો કરો એ વાત કરો તમે, ત્યાંથી શરૂઆત કરે. ઠીક, લાકડા કરી જાય છે એવું છે. અત્યારે તો ઘણા એવા હિન્દી પાસે મારવાડી લોકો ગુરુદેવને માનતા તે બધા ઘણા ફરી ગયા, રતનલાલજી થતા બધા ઘણા નાગરિક ગરી ગયેલા, ઉલ્લાસ ઉલ્લાસ મુલજી પાસ લેવાનું બધા કેટલા માર કલકત્તાના બધા ઘણા ગરી ગયા છે. એમાં કદી છૂટી ન શકાય. બરોબર, બધી બધી અવગર છે. આઠમો અધિકાર, ઉપદેશ નું સ્વરૂપ. આઠમો અધિકાર છે એમાં ઉપદેશ નું સ્વરૂપ લીધું છે. આ અધિકારમાં ચાર અનુયોગ છે. ભગવાનની તીર્થંકર દેવની જે દિવ્ય ધ્વનિ છૂટી, એ જીનેશ્વરની વાણીના મુખ્ય ચાર વિભાગ છે. ગૃહાનુયોગ, કરણાનુયોગ, કરણાનુયોગ ને કથાનુયોગ અથવા પ્રથમાનુયોગ, કરણાનુયોગ ને ગણિતાનુયોગ પણ કહેવામાં આવે છે. એમાં શું શું વિષય છે, તે વિષયનું શું શું મહત્વ છે અને એનો ક્રમ શું છે, આ બધો વિષય આ આઠમા અધિકારની અંદર પ્રદર્મજીએ વ્યવસ્થિત લીધો છે. કેટલો સૂક્ષ્મ છે જો તફરા. ઉપદેશ કેવો હોય, ઉપદેશનો ક્રમ શું હોય અને ચાર અનુયોગનો વિષય કેવો છે અને એનું મહત્વ શું છે, એમાં સમજણ ન કરે તો ભૂલ કેવી થાય એ વાંચતા, એનું યથાર્થપણે જ્ઞાન કેવી રીતે કરવું, એ બધો વિષય લીધો છે. બહુ સમજવા જેવો વિષય છે. ઉપદેશ નું સ્વરૂપ તો ખાસ સમજવા જેવું છે. હા, છતાંય નાની ઉંમરમાં દેહ છોડ્યો છે, પણ કેટલો અભ્યાસ, કેટલો સૂક્ષ્મ, એટલી જ્ઞાન દશાતા છે.
કર્ણાટક લિપિના શાસ્ત્રો કોણ ઉકેલતા?
હા, કન્નડમાં, કન્નડ લિપિમાં એક આંકડો આપણને સૂજે નહીં આવે એ ઉકેલ કરતા હતા. એનો આ બધા સઠંડાગમને બધા ત્યાં છે, નવબિદ્રીમાં હતા, કર્ણાટકમાં. ત્યાંથી માણસ મોકલીને એ શાસ્ત્રો મગાવીને એ અજાણી લિપિ ઉકેલી છે. એમને કેટલો ઉગાડે છે. હવે મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે. કેમ કે જગતમાં જાજા જીવો કે કોણ છે? મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ તો આંગળી ને વધે ગણાય એટલા નીકળ્યા. બાકી મિથ્યા દ્રષ્ટિ છે કે જે અનંત દુઃખમાં દુઃખી થઈ રહ્યા છે એમનું દુઃખ દૂર કરવું એ મોટો ઉપકાર છે. એ જ ઉત્તમ ઉપકાર છે. શ્રી તીર્થંકર, ગણધર આદિ પણ એવો જ ઉપકાર કરે છે. ભગવાને પણ એ જ કાર્ય કર્યું છે. માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશ અનુસાર ઉપદેશ આપ્યો છે. અમારા ઘરની વાત નથી કરતા. તીર્થંકર ને ગણધરોએ જે ઉપદેશ આપ્યો તદનુસાર અમે પણ આમાં વાત લખવાના છે. બીજી વાત આડે અવળી લખવાના નથી. કલ્પના કરીને ત્યાં પ્રથમ ઉપદેશનું સ્વરૂપ જાણવા અર્થે કાંઈક વ્યાખ્યાન કરીએ છીએ આ ગ્રંથમાં. એ ઉપદેશનું સ્વરૂપ કેવું છે? ભગવાનનું, ભગવાનના ઉપદેશનું સ્વરૂપ એનું વિસ્તાર કરશું. વ્યાખ્યાન એટલે વિસ્તાર કરશું. કારણ કે જો ઉપદેશને યથાવત ન પીછાણે તો તે અન્યથા માની વિપરીત પ્રવર્તે. જો ઉપદેશને બરાબર ન ઓળખે, યથાર્થપણે ન ઓળખે, તો ઉપદેશને માથું બીજું પાછું પોતાની કલ્પના ઊભી કરે. માટે એની પ્રથમ ઉપદેશનું સ્વરૂપ કહીએ જૈન મતમાં ઉપદેશ ચાર અનુયોગ દ્વારા આવ્યો છે. ભગવાનની જે વાણી છે એમાં ચાર વિભાગ પાડ્યા છે. પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને પ્રવાનુયોગ. એ ચાર અનુયોગ છે. ત્યાં તીર્થંકર, ચક્રવર્તી આદિ મહાન પુરુષોના ચરિત્ર જેમાં નિરૂપણ કર્યા હોય તેને પ્રથમાનુયોગ કહેવામાં આવે છે. પ્રથમાનુયોગ એટલા માટે કીધો કે પ્રથમ કક્ષાના જે જીવો હોય એને પણ સહેલાઈથી, સુગમતાથી સમજે, કથા દ્વારા, વાર્તા દ્વારા સમજાય, એને રસ પણ પડે અને સમજવામાં પણ સુગમ પડે. એટલે એને તીર્થંકરની પુરાણ છે, ચક્રવર્તીની વાતો છે, બધા એ જ્ઞાનીઓને જેટલી બધી કથા છે બધું પ્રથમ યુગમાં આવે છે. ગુણસ્થાન, માર્ગણાદિરૂપ જીવનું, કર્મનું અથવા ત્રિયોગાદિનું જેમાં નિરૂપણ હોય તે કર્ણાનું યોગ છે. 14 ગુણસ્થાન, 14 માર્ગણાસ્થાન, 14 જીવસ્થાન, એ બધું જીવનું વર્ણન થયું. પછી કર્મની ઉદય, કર્મની સ્થિતિ, કર્મનો ગંધ, કર્મનો રસ, સત્તા, આ બધા જે કર્મની અવસ્થા છે કર્મનું વર્ણન છે. અને બિંદી એની પ્રકૃતિઓ અને કર્મના ફળ, ત્રણ લોક, મધ્યસ્થાનો, સ્વર્ગ, નરક ને મધ્ય લોક, એનું જેમાં નિરૂપણ હોય એ બધો વિસ્તાર કર્ણાનુયોગનો છે. એ બધા વિસ્તાર વાળા વિષય છે. ગૃહસ્થ મુનિના ધર્માચરણ કરવાનું જેમાં નિરૂપણ હોય, આચરણ એટલું ને લીધું, ગૃહસ્થ પણ ધર્મી હોય, ચોથા ગુણ સ્થાને કે પાંચમે ગુણ સ્થાને, તો એનું આચરણ કેવું હોય? અને મુનિ જે ધર્મ સમ્યક દર્શનમાં ચારિત્ર ભાવલિંગી મુનિ હોય એનું આચરણ કેવું હોય? એમાં એવું જેમાં નિરૂપણ હોય તેને ચરણાનુયોગ કહેવામાં આવે છે. પછી પ્રતિપક્ષને એમાં સમજાવી દઈએ કે આવું ન હોય તો મુનિ નથી, આવું ન હોય તો ગ્રસ્ત નથી. એમ ચરણ એટલે ચારિત્ર, આચરણ, ચરણ ઉપરથી આચરણ શબ્દ આવ્યો. સારું આચરણ તે ચરણ, સારું ચરણ તે આચરણ.
ધર્મ,
ધર્મના આચરણના પરિણામનો વિસ્તાર છે. ચારિત્રના પરિણામનો વિસ્તાર છે. શું પછી પ્રતિપક્ષ સમજાવે કે આવું આચરણ સારું હોય તો એના નાદા કશાય એના નાશ પામે, કેમ કે ચારિત્ર ગુણના જે વિપરીત પરિણામો છે તે બધા કશાયરૂપ છે. તો આ બધું ચારિત્ર ગુણમાં સુધારો થયો, વિતરાગતા આવી અને શુદ્ધ આચરણ થયું તો અશુદ્ધતા કઈ ગઈ, કેટલી ગઈ, એ સાથે સાથે પછી એની અંદર વિસ્તાર આવી જાય છે. આ પ્રયોજન તો શુદ્ધતા બતાવવાનું છે. શુદ્ધતા બતાવે ત્યારે અશુદ્ધતા એમને રહી કે શું થયું તો કે નહીં, અશુદ્ધતા ગઈ ને શુદ્ધતા આવી છે, એટલે બધો વિસ્તાર બધો આવે. હા, અસ્થિ નાસ્તિ થી બે પ્રકારે આચરણ સમજાવે. આટલી અસ્થિ થઈ તો આટલી નાસ્તિ થઈ, બે પ્રકારથી સમજાવે તો જ આખું આખી વાત પૂરી થાય ને અસ્થિ નાસ્તિ થી. તથા છ દ્રવ્ય સાત તત્વ આદિક અને સ્વ પર ભેદ વિજ્ઞાન આદિકનું જેમાં નિરૂપણ, જો અધ્યાત્મ અને દ્રવ્યાનું યોગમાં લીધું. આમ તો અધ્યાત્મ ચારે અનુયોગમાં છે, પણ મુખ્યપણે દ્રવ્યાનું યોગમાં છે. અને ક્યાંક તો દ્રવ્યાનું યોગ એવો છે કે દ્રવ્યાનું યોગને અધ્યાત્મને જુદું જ ન પાડી શકાય એવો પ્રકાર હોવાથી અધ્યાત્મને એટલે ભેદ વિજ્ઞાનને દ્રવ્યાનું યોગમાં લીધો છે. તો બ્રહ્માજી એનું કારણ એ છે, જેમાં નિરૂપણ હોય તે દ્રવ્યાનું યોગ છે. હવે તેનું પ્રયોજન કહીએ છીએ એટલે ચારેનું પ્રયોજન કહેશે. ચારેના ચાર પ્રયોજન નથી, ચારેનું પ્રયોજન એક વિતરાગતા છે. વિતરાગતા કયો, અધ્યાત્મ કયો. ચારેનું પ્રયોજન તો આત્માનો આશ્રય કરાવવાનો છે, એ બીજું પ્રયોજન. હા બોલીએ છીએ ને, ત્યારે એનું નર ચડાવીએ છીએ ને, ભગવાનની વાણી છે, જીનેશ્વરની વાણી છે, એટલે ચારે એનું નર ચડાવવાનું આવે છે. એમ નથી કે દરિયાની યોગને ચડાવે ને કર્ણાની યોગને ન ચડાવે એવું ન હોય એમ કે છે. એ સંવિજ્ઞાન ચંદ્રિકાની પ્રસ્તાવના લખી છે કોડર મલજીએ, એમાં ખાસ સ્પષ્ટીકરણ આપ્યું છે એમને કે કોઈ જીવો એવા હોય છે કે દ્રવ્યાનું યોગનો અભ્યાસ ઘણો કરે છે અને એને કર્ણાનું યોગ પ્રત્યે તિરસ્કાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. એ દ્રવ્યાનું યોગને યથાર્થ સમજ્યા નથી. કર્ણાનું યોગ પણ તીર્થંકર દેવની વાણી છે અને તીર્થંકર દેવની વાણીના કોઈ અવયવ પ્રત્યે તિરસ્કાર થાય તો એ તીર્થંકર દેવની વાણી છે એમ નથી સમજ્યો. જ્ઞાનીની વાણી પ્રત્યે પણ જ્ઞાની પ્રત્યે જેને પ્રેમ હોય એને જ્ઞાનીની વાણી પ્રત્યે પ્રેમ હોય, એમ ભગવાન જીવે પ્રત્યે જેને પ્રેમ હોય શું એને એમની વાણી પ્રત્યે પ્રેમ હોય હોય ને. આ ઘરમાં નાના બાળક પ્રત્યે પ્રેમ હોય તો એની કાલી ખાલી વાણી પ્રત્યે એની ભાષા પ્રત્યે પ્રેમ આવે છે કે નહીં? હા, તો બધું બોલે તો રાજી થઈ જાય, કૌતુક બોલે તો રાજી થાય છે કે નહીં? કેમ રાજી થયો? પ્રેમ છે માટે રાજી થયો. ભગવાનની વાણી કે જ્ઞાનીની વાણી કોઈનો અનાદર કરાય કરાય ગૌણ મુખ્ય તો થવાનું જ. ક્યારેક દ્રવ્યાનું યોગ મુખ્ય થાય તો ક્યારેક કર્ણાનું યોગ પણ મુખ્ય થાય, જ્યાં એનો પોઈન્ટ આવે ને જરૂર પડે ત્યાં. શું બધું છદ્મસ્થ નો ઉપયોગ જ એવો છે કે એમાં એક મુખ્ય થાય ને બાકી બધું થાય ને ફેરા કરે. શું એટલું મુખ્ય થઈ જાય તો કેવું જ્ઞાન થઈ જાય? એટલું આત્મા મુખ્ય થઈ જાય, અધ્યાત્મ તત્વ એટલું મુખ્ય થઈ જાય તો કેવું જ્ઞાન થઈ જાય? એને કોણ ના પાડે? બધે જીનેશ્વર થઈ જાય પછી એમ છે. આમ તો સિદ્ધાંત એવો છે કે એક પોતાનું શુદ્ધાત્મ તત્વ સર્વોત્કૃષ્ટ છે અને સર્વથા સર્વદા એ જ મુખ્ય કરવા યોગ્ય છે. પણ એ ન થાય ત્યારે પ્રયોજન વશ પણ બીજું મુખ્ય થાય છે. પ્રયોજન વશ મુખ્ય કર્ણાનું યોગ મુખ્ય થાય તો પ્રયોજન જ છે, શરણાનું યોગ મુખ્ય થાય તો પ્રયોજન જ છે, અને પ્રથમાનું યોગ ક્યારેક મુખ્ય થાય તો પણ પ્રયોજન તો વચ્ચે વચ્ચે પોતાની દશામાં એ પ્રમાણે ચડાવ ઉતાર આવે ને તો પ્રયોજન ને છૂટવું જોઈએ. એક જ પ્રયોજન છે એમ. સ્વરૂપ નું અવલંબન ને આધાર લેવો એનું નામ અધ્યાત્મ. હું પ્રથમાનું યોગ નું પ્રયોજન કેવી રીતે છે એનો વિસ્તાર કરે છે કે એમાં કેવી રીતે પ્રયોજન સિદ્ધિ છે. પ્રથમાનુયોગમાં તો સંસારની વિચિત્રતા, સંસારના પ્રસંગોની વિચિત્રતા. પાંડવો મોક્ષગામી જીવો હતા, એની અંદર ત્રણ તો મોક્ષગામી જીવો હતા. તો કે 14 વર્ષનો વનવાસ, બે સંસારની વિચિત્રતા. 14 વર્ષનો રામચંદ્રજી મોક્ષગામી પુરુષ હતા, 13 વર્ષનો વનવાસ. જાઓ, સંસારની વિચિત્રતા છે આ બધી. પ્રથમાનું યુગમાં તો સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ, મહામુનિ હોય અને મહાન રોગ થાય. શું મહામુનિ હોય એને ઉપસર્ગ આપે, એને બાળી નાખે, સગાવી નાખે, અને ઘાણી ઘાલી ઘાલીને મારી નાખે, અને સમુદ્રમાં બુગાડીને મારી નાખે. આ દુર્ગંધ જીવ્યા હાથેના પગની ચકતરા મારી નાખ્યા છે. આ સંસારની વિચિત્રતા. ધર્માત્મા હતા કે ધર્માત્મા હોય એની કઈ પ્રતિકૂળતા ના આવે એવું કઈ નથી. તથા મહાપુરુષોની પ્રવૃત્તિ, અને એ પ્રવૃત્તિ વખતે પણ એમની મહાનતા છૂટી નથી. ઇત્યાદિ નિરૂપણોથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. શું કર્યું છે એનાથી? જીવોને ધર્મમાં લગાવ્યા છે. પ્રથમ અનુભવ કરીને પણ ધર્મ પ્રાપ્તિ કરાવી છે, અધ્યાત્મની પ્રાપ્તિ કરાવી છે. બીજું કાંઈ એને રાગદ્વેષ કરાવવા નથી. એનો અર્થ શું છે કે પુણ્ય પાપના ફળ આવશે. આ રીતે રામ રાવણનું યુદ્ધ થયું, મહત્મા બાહુબલીની લડાઈ થઈ, એ બધું પુરાણમાં આવે. રાગદ્વેષ કરાવવા માટે નથી એમ કેવું છે. ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ તુચ્છ બુદ્ધિવાન હોય, તુચ્છ થોડી બુદ્ધિ હોય એમ, તો તે પણ આ અનુયોગથી ધર્મ સન્મુખ થાય છે. આ અનુયોગ એને સમજાય છે ઓછી બુદ્ધિવાળાને, કારણ કે તે જીવ સૂક્ષ્મ નિરૂપણને સમજતો નથી. તો સૂક્ષ્મ નિરૂપણ ન સમજતો હોય એને પુરાણના દ્રષ્ટાંત આપીને પણ સમજાવવામાં આવે છે. જેમ કે કોઈ પણ પરિસ્થિતિમાં સમ્યક દ્રષ્ટિનું પરિણામ એટલું દ્રઢ હોય છે કે છૂટતું નથી પોતાનું અનુભવન, તો એના માટે પછી આ બધા દ્રષ્ટાંત આવે પુરાણમાં. એટલે ન પકડી શકે તો સ્થૂળ પરિણામ બતાવે કે જો એમને આવા આવો રાગ થયો, આવી લડાઈ થઈ, ફલાણું થયું, છતાં એ ધર્માત્મા તો ધર્માત્મા જ શારીરિક સમય દ્રષ્ટિએ એનું દાન સર્જન છૂટતો નથી. પણ એમના સૂક્ષ્મ પર્યાવરણ ન સમજતો હોય તો એના આચરણથી એને સમજાવવામાં આવે છે. સૂક્ષ્મ નિરૂપણને સમજતો નથી પણ લૌકિક વાર્તાઓને ભાણે છે, લૌકિક વાર્તાઓને સમજી શકે છે, એટલે વાર્તાના રૂપમાં છે. તથા ત્યાં તેનો ઉપયોગ પણ લાગે છે. સૂક્ષ્મ નિરૂપણ હોય ઉપયોગ ન લાગે એવી યોગ્યતા હોય તો કથાનું યોગના સ્થૂળ નિરૂપણથી એને ઉપયોગ લાગે તો રસ પડે એને. હા, એમ વાત છે. એવું થયું એમને? હા, એમ એને રસ પડે. કથાનું યોગમાં રસ ગુરુદેવ તો બહુ મળે. કોઈ ખુદ કથાનું યોગ કોઈ વાંચા હોય તો ખૂબ મળે, રસ પડે બધાને. રાગદ્વેષ કરાવવા માટે એ નથી, એ ધ્યાન રાખવાનું છે. પ્રથમાનું યોગમાં લૌકિક પ્રવૃત્તિ રૂપે નિરૂપણ હોવાથી તેને તે ઓછી બુદ્ધિવાળો પણ બરાબર સમજી શકે. વળી લોકમાં તો રાજા દીકની કથાઓમાં પાપનું પોષણ થાય છે, શું લોકમાં તો રાજાની બીજી બીજી કથાઓ આવે એમાં તો પાપનું પોષણ થાય છે. લોકમાં જે વાર્તાઓ છે આ બધી નોવેલ બીજી બીજી જે નવલિકા બધી વાર્તાઓ છે એમાં તો એ પાપનું પોષણ થાય છે, પણ અહીં પ્રથમાનુયોગના મહાપુરુષો જે રાજાદિક છે તેની કથાઓ તો છે, પરંતુ પ્રયોજન તો જ્યાં ત્યાંથી પાપને છોડાવી ધર્મમાં લગાવવાનો પ્રગટ કર્યો એ પ્રયોજનથી એ શાસ્ત્ર લખ્યા છે વાર્તા સંભળાવવાનું. તેથી તે જેવી કથાઓની લાલચ વડે તેને વાંચે સાંભળે છે એની યોગ્યતા એવી છે, એટલે તો પાછળથી પાપને બોલવું તથા ધર્મને ભલો જાણી ધર્મમાં રૂચિવાન થાય છે. તો અલ્પ બુદ્ધિ વાળાને પણ ધર્મની રૂચિ કરાવવા માટે કથાનું યુગના દ્રષ્ટાંત દેવામાં આવે છે. ગુરુદેવની વાણીમાં પણ કથાનું યુગ આવતું હતું, ક્યાંક 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 આવે કે ન આવે, એટલે શું ચારે અનુયોગનો વિષય આવે એક કલાકના વ્યાખ્યાનમાં, ચારે અનુયોગનો વિષય, દરિયાનું યોગનો મુખ્ય વિષય આવે, સાથે કથાનું યોગ આવી જાય, કરણાનું યોગ આવી જાય, ચરણાનું યોગ આવી જાય. એ પ્રમાણે તુચ્છ બુદ્ધિમાનોને સમજાવવા માટે આ અનુયોગ છે, અને સૂક્ષ્મ બુદ્ધિવાળા પણ અહીં વાંચે છે, છતાં સૂક્ષ્મ બુદ્ધિવાળાને કંઈ ન વાંચવું એવું કાંઈ નથી, કે અમે તો એ સૂક્ષ્મ બુદ્ધિવાળા છે, અમારે આ કામનું નથી. ભગવાનની વાણીનો તિરસ્કાર કરવા જેવો નથી. ગુરુદેવની વાણીમાં આવ્યું, ગુરુદેવ સુમંદર ભગવાનની વાણીમાં આવ્યું કે ગુરુદેવ સુરુ કીર્તિ નામના તીર્થંકર થવાના છે, તો કથાનો યોગ આવ્યો ભગવાનની વાણીમાં. પછી એની ચોપડી મળે તો માની, અને ચોપડી ન મળે તો ભગવાનની વાણી ન માની, એવું કઈ શરત મૂકાય? ભગવાનની વાણી એટલે ભગવાનની વાણી એમ છે. પ્રથમ અર્થાત અવ્યુત્પન્ન મિથ્યા દ્રષ્ટિ તેમના માટે જે અનુયોગ છે તે પ્રથમ અનુયોગ છે, એ પ્રથમ કક્ષાના એવો અર્થ ગોમઠ સારની ટીકામાં કર્યો છે. એટલે થોડી બુદ્ધિ વાળા ને એને ઉપદેશ આપવા માટે પ્રગટ થયેલો અધિકાર, તે આ અધિકાર છે. પ્રથમ કક્ષાના એવું અર્થ નીકળે છે. વળી જે જીવોને તત્વજ્ઞાન થયું હોય પછી તેઓ આ પ્રથમ યુગ વાંચે સાંભળે તો તેમને તેના ઉદાહરણ રૂપ ભાસે છે, વધારે જ્ઞાન થયું હોય એને આ ઉદાહરણ રૂપ એને ઉદાહરણ મળે છે, પોતાના જ્ઞાનનું ઉદાહરણ પુરાણમાંથી મળે છે. કેમ કે જીવ અનાદિ નિધન છે, શરીરાદી સંયોગી પદાર્થ છે, જીવ અનાદિ નિધન છે, શરીરાદી સંયોગી પદાર્થ છે એમાં જાણતો હતો. હવે પુરાણાદિકમાં જીવોના ભવાંતનું નિરૂપણ કર્યું છે તે જાણવામાં ઉદાહરણ રૂપ થયું, એના ઉદાહરણ એમાં મળે છે. વળી આ શુભ અશુભ શુદ્ધોપયોગને જાણતો હતો અથવા તેના ફળને જાણતો હતો. હવે પુરાણોમાં તે ઉપયોગોની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે, એ ત્રણેય પ્રકારના ઉપયોગના ફળનું નિરૂપણ કર્યું છે. એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું કે મજબૂત થયું, એને ત્રણેય પ્રકારના પરિણામો જાણ્યા હોય પછી એના ઉદાહરણ થયું એ વાતને સચોટ રીતે દ્રઢપણે એ સમજે અથવા દ્રઢ કરે. એ જ પ્રમાણે અન્ય પણ જાણ હશે, એ પ્રમાણે બાકીના જાણપણામાં પણ જે જે જાણપણ થયું હોય એના ઉદાહરણ એને શાસ્ત્ર પુરાણના શાસ્ત્રમાંથી મળે છે. ગમે એટલી પ્રતિકૂળતા આવે પણ ધર્મી કે ધર્મનો ત્યાગ કરતા નથી એના ઉદાહરણ મહાપુરુષોના ચરિત્રમાંથી મળે છે. એ બધું પ્રથમ અનુભવ કરવામાં આવે છે.
ભગવાન દેવ મંદિર